એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જેણે એમ કહી શકાય કે વિજ્ઞાન જગતમાં ખળભળાટ મચાવી દીધો હતો અને આજે પણ એની ચર્ચા થાય છે.
હા, જેમ્સ વોટસનનું લખેલું ધ ડબલ હેલિક્સ.
બરાબર. આ પુસ્તક 20મી સદીની કદાચ સૌથી મહત્વની જૈવિક શોધોમાંની એક ગણાય એ ડીએનએની રચનાની વાત કરે છે.
હા, અને એ પણ કોના દ્રષ્ટિકોણથી? તો કે જેમ્સ વોટસન, જે આ શોધના મુખ્ય સૂત્રધારોમાંના એક હતા, એમના પોતાના અનુભવો, એમની પોતાની યાદો.
એટલે એકદમ વ્યક્તિગત અહેવાલ જેવું.
બિલકુલ. વોટસન ત્યારે યુવાન હતા, અમેરિકન જીવવિજ્ઞાની, પીએચડી પછી યુરોપ આવેલા કંઈક મોટું કરવાના ઈરાદાથી.
અને એમણે પછી ફ્રાન્સિસ ક્રેક અને મોરિસ વિલ્કિન્સ સાથે મળીને જે કામ કર્યું, એણે તો જીવવિજ્ઞાન, આનુવંશિકતા, દવા આ બધા ક્ષેત્રોમાં ક્રાંતિ લાવી દીધી. નોબેલ પુરસ્કાર પણ મળ્યો 1962માં.
હા, એ તો છે જ. પણ આ પુસ્તક ખાલી શોધ શું હતી એ નથી કહેતો, એ શોધ કેવી રીતે થઈ એની આખી પ્રક્રિયા એની વાત કરે છે. અને એટલે જે રસપ્રદ છે
અને કદાચ વિવાદાસ્પદ પણ.
ચોક્કસ. કારણ કે વોટસનની શૈલી જુઓ તો એકદમ નિખાલસ છે, ક્યારેક તો આમ કાચી લાગે એવી પ્રામાણિક. એ વિજ્ઞાનને કોઈ સફેદ કોટ પહેરીને થતી એકદમ તર્કબદ્ધ શુદ્ધ પ્રક્રિયા તરીકે નથી બતાવતા.
ના, એ તો કહે છે કે આમાં માનવીય લાગણીઓ ભળેલી છે, મહત્વાકાંક્ષા છે, સ્પર્ધા છે, ઈર્ષ્યા છે, પાછી મિત્રતા પણ છે,
અને અંતસ્પૂરણા એટલે કે ઇન્ટ્યુશન, અને ક્યારેક તો નસીબનો સાથ પણ. આ બધું ભેગું થાય ત્યારે આવી શોધ થાય છે.
એટલે જ આ પુસ્તક આજે પણ એટલો જ પ્રસ્તુત છે. આપણને વૈજ્ઞાનિક પ્રક્રિયાના પડદા પાછળ શું ચાલે છે એની એક ઝલક આપે છે. તો ચાલો શરૂ કરીએ આ સફર.
તો શરૂઆત થાય છે યુવાન વોટસનના યુરોપ આગમનથી. પીએચડી તો કરી લીધી હતી, પણ હવે શું? કંઈક મોટું કરવું હતું.
પ્રસિદ્ધિની પણ ઈચ્છા હશે કદાચ.
સંભવ છે. પણ શરૂઆતમાં કોપનહેગનમાં જે સંશોધન કરતા હતા એમાં મજા નહોતી આવતી, કંઈક ખૂટતું હતું.
અને પછી પેલી નેપલ્સ કોન્ફરન્સની વાત આવે છે ને.
હા, એક મોટો વળાંગ હતો. ત્યાં એમણે મોરિસ વિલ્કિન્સને સાંભળ્યા. વિલ્કિન્સે ડીએનએની એક એક્સરે ડિફ્રેક્શન છબી બતાવી.
એક્સરે ડિફ્રેક્શન એટલે પેલું અણુઓની ગોઠવણ જાણવા માટેની ટેકનિક.
બરાબર. છબી બહુ સ્પષ્ટ નહોતી, પણ વોટસનને એમાં કંઈક દેખાયું. એમને લાગ્યું કે આ ડીએનએની રચનામાં કોઈક નિયમિતતા છે, કોઈક સ્ફટિક જેવું બંધારણ છે, અને એને ઉકેલી શકાય છે.
એટલે એ ક્ષણથી ડીએનએ એમના માટે એક જુનુઇન બની ગયું.
હા, બસ એ જ ધ્યેય લઈને પહોંચ્યા ઇંગ્લેન્ડ, કેમ્બ્રિજ યુનિવર્સિટી, પ્રખ્યાત કેવેન્ડિશ લેબોરેટરીમાં.
પણ ત્યાં તો એ પ્રોટીન પર કામ કરવાના હતા ને, સત્તાવાર રીતે.
હા, કાગળ પર તો એ જ હતું, પણ મનમાં તો ડીએનએ જ રમતું હતું. અને ત્યાં જ એમની મુલાકાત થઈ ફ્રાન્સિસ ક્રિક સાથે,
જે મુલાકાત ઇતિહાસ બદલવાની હતી.
ચોક્કસ. ક્રિક વોટસન કરતા થોડા મોટા હતા, ભૌતિકશાસ્ત્રીમાંથી જીવવિજ્ઞાન તરફ વળેલા. પુસ્તકમાં વર્ણન છે એમ, બહુ બોલકા, ઉત્સાહી, વિચારોથી ભરેલા.
અને બંને વચ્ચે તરત જ કંઈક ક્લિક થયું.
હા, બંનેને લાગતું હતું કે ડીએનએની રચના એ જ અત્યારનો સૌથી મોટો સવાલ છે, અને બંને ક્યાંક ને ક્યાંક માનતા હતા કે એ રચના હેલિકલ એટલે કે સર્પાકાર હોવી જોઈએ.
એમની ભાગીદારી પણ કેવી સરસ હતી. એક જીવવિજ્ઞાની, બીજો ભૌતિકશાસ્ત્રી.
બરાબર. વોટસન પાસે જૈવિક સમાજ અને ઇન્ટ્યુશન, ક્રિક પાસે ભૌતિકશાસ્ત્ર અને એક્સરે થિયરીનું જ્ઞાન. એમની ચર્ચાઓ ખૂબ જોરદાર થતી હશે.
અને એમણે પેલી મોડલ બિલ્ડિંગની રીત અપનાવી જે લાઇનસ પોલિંગ વાપરતા હતા.
હા, એટલે કે અણુઓના ગુણધર્મો અને જે પણ ડેટા ઉપલબ્ધ હોય એના આધારે ભૌતિક મોડલ બનાવવાના, જોવાનું કે કયું બંધ બેસે છે.
આ દરમિયાન લંડનની કિંગ્સ કોલેજમાં પણ કામ ચાલી રહ્યું હતું ને, મોરિસ વિલ્કિન્સ અને રોઝાલિન ફ્રેન્કલિન.
હા, અને ફ્રેન્કલિન એક્સરે ક્રિસ્ટલોગ્રાફીમાં માહેર હતા. વોટસન એમના એક સેમિનારમાં પણ ગયેલા.
પણ ત્યાં કંઈક ગડબડ થઈ ખરું ને?
હા, વોટસન પોતે જ પુસ્તકમાં લખે છે કે એમણે બરાબર ધ્યાન ના આપ્યું અથવા નોટ સરખી ન લીધી, ખાસ કરીને ડીએનએમાં પાણી કેટલું હોય એ આંકડો ખોટો યાદ રાખી લીધો.
અને આ નાની ભૂલ ભારે પડી.
બહુ જ. એ ખોટી માહિતીના આધારે એમણે ઉતાવળમાં પહેલું મોડેલ બનાવ્યું, ત્રણ શેરવાળું, ફોસ્ફેટ ગ્રુપ અંદરની તરફ.
અને બહુ ઉત્સાહમાં કિંગ્સ કોલેજવાળાને બોલાવ્યા મોડેલ જોવા.
હા, પણ એ તો મોટી ભૂલ સાબિત થઈ. રોઝાલેન્ડ ફ્રેન્કલિન આવ્યા અને એમણે તરત જ પકડી પાડ્યું.
શું કહ્યું એમણે?
એમણે સ્પષ્ટ કહ્યું કે આ મોડેલ રાસાયણિક રીતે શક્ય જ નથી. ફોસ્ફેટ ગ્રુપ પર ઋણ વીજભાર હોય, એ અંદરની તરફ હોય તો એકબીજાને ધક્કો મારે, અને પાણી ક્યાં જાય? એમના ડેટા મુજબ તો ડીએનએમાં ઘણું પાણી હતું. આ મોડેલમાં તો એની જગ્યા જ નહોતી.
ઓ બાપ રે, કેવો ક્ષોભજનક અનુભવ હશે.
અને વાત ત્યાં ન અટકી. કેવેન્ડિશ લેબના જે હેડ હતા, સર લોરેન્સ બ્રેગ, એ બહુ ગુસ્સે થયા. એમને લાગ્યું કે આ લોકો ખોટી રીતે કિંગ્સ કોલેજના કામમાં માથું મારી રહ્યા છે.
અને લેબની આબરૂનો સવાલ પણ ઊભો કર્યો હશે.
બરાબર. એટલે એમણે વોટસન અને ક્રિકને કડક શબ્દોમાં કહી દીધું કે હવે ડીએનએ પર મોડેલ બનાવવાનું બંધ કરો.
એટલે એક રીતે તો એમનો પ્રોજેક્ટ જ બંધ થઈ ગયો.
હા, એવું જ સમજો. બંને બહુ નિરાશ થયા. લાગ્યું કે હવે રેસમાંથી બહાર. પછીનો સમયગાળો બહુ અનિશ્ચિતતાવાળો હતો. બીજા કામ કરવા લાગ્યા, પણ મનમાં તો પેલું ડીએનએ જ હતું.
અને પેલો ડર કે કોઈ બીજું, ખાસ કરીને લાઇનસ પોલિંગ, આ શોધ કરી લેશે.
એ ડર તો સતત રહેતો હતો. અને થયું પણ એવું જ. સમાચાર આવ્યા કે લાઇનસ પોલિંગ ડીએનએની રચના પર કામ કરી રહ્યા છે અને જલ્દી જ એમનું મોડેલ રજૂ કરવાના છે.
ઓ, એટલે વોટસન અને ક્રિકને તો લાગ્યું હશે કે બસ હવે ખેલ ખતમ.
હા, કારણ કે પોલિંગ તો મોલિક્યુલર સ્ટ્રક્ચર ઉકેલવામાં એક્સપર્ટ હતા. એમણે પહેલા પણ મોટી શોધો કરી હતી. પણ પછી જુઓ નસીબ કેવું પલટાય છે.
શું થયું?
પોલિંગનો દીકરો પીટર કેમ્બ્રિજમાં જતો. એણે એના પિતાના પેપરની કોપી લાવીને વોટસન અને ક્રિકને બતાવી, અને એ જોઈને એમને જે રાહત થઈ.
કેમ?
પોલિંગના મોડેલમાં ભૂલ હતી.
હા,
પોલિંગે પણ ત્રણ શેરવાળું જ મોડેલ બનાવ્યું હતું, પણ એમણે એક પાયાની રાસાયણિક ભૂલ કરી હતી. એમના મોડેલમાં ફોસ્ફેટ ગ્રુપ વીજભાર વગરના બતાવ્યા હતા, જે શક્ય જ નહોતું.
અચ્છા, આટલા મોટા વૈજ્ઞાનિકથી આવી ભૂલ?
નવાઈની વાત હતી, પણ એનાથી વોટસન અને ક્રિકને બીજો મોકો મળ્યો. સ્પર્ધા હજી ખુલ્લી હતી.
એટલે નવો ઉત્સાહ આવ્યો, અને બ્રેગની પરવાનગી પણ મળી ગઈ હશે હવે.
હા, કારણ કે હવે તો પોલિંગ પણ મેદાનમાં હતા, એટલે એ લોકો ફરી પાછા ડીએનએ પર લાગી ગયા. અને વોટસન ફરી ગયા કિંગ્સ કોલેજ વિલ્કિન્સને મળવા.
અને ત્યાં પેલી વિવાદાસ્પદ ઘટના બની, ફોટોગ્રાફ એક્કાવરવાળી.
બરાબર. આ પુસ્તકનો સૌથી ચર્ચિત મુદ્દો કદાચ. મોરિસ વિલ્કિન્સ અને રોઝાલિન ફ્રેન્કલિન વચ્ચે સંબંધો સારા નહોતા, અને વિલ્કિન્સે કદાચ હતાશામાં કે ગુસ્સામાં વોટસનને ફ્રેન્કલિનનો એક એક્સરે ફોટો બતાવ્યો, ફોટોગ્રાફ 51,
જે ફ્રેન્કલિનની જાણ બહાર બતાવવામાં આવ્યો હતો.
હા, અને ફોટો અદ્ભુત હતો. ડીએનએના બી સ્વરૂપનો અત્યાર સુધીનો સૌથી સ્પષ્ટ ફોટો.
એમાં એવું તે શું ખાસ હતું?
એમાં એકદમ સ્પષ્ટ એક્સ આકાર દેખાતો હતો, અને ક્રિકને ખબર હતી કે આવો એક્સ આકાર તો ત્યારે જ બને જ્યારે રચના હેલિકલ હોય, એટલે કે સર્પાકાર હોય.
ઓ, એટલે આ તો પાકો પુરાવો મળી ગયો.
એટલું જ નહીં, એ પેટર્ન પરથી હેલિક્સના મુખ્ય માપદંડો પણ મળી ગયા. વ્યાસ કેટલો, એક વળાંકની ઊંચાઈ કેટલી, બેઝ વચ્ચેનું અંતર કેટલું, આ બધી માહિતી મળી ગઈ.
જો કે જે રીતે મળી એના પર સવાલો ઊભા થયા છે.
હા, એ નૈતિક મુદ્દો તો છે જ, અને પુસ્તકમાં વોટસને જે રીતે આ વાત રજૂ કરી છે એની પણ ટીકા થઈ છે. પણ આ નવા ડેટાએ એમને અંતિમ ઉકાલની ખૂબ નજીક લાવી દીધા.
હવે એમની પાસે હેલિકલ સ્ટ્રક્ચરનો પુરાવો હતો, માપદંડો હતા, પણ મુખ્ય કોયડો તો હજી બાકી હતો ને. બેઝ કેવી રીતે જોડાય છે, પેલું ATGC?
હા, એ જ. અને પછી વોટસનને પેલો આહા મોમેન્ટ આવ્યો.
કેવી રીતે?
એ કાર્ડબોર્ડના બનાવેલા બેઝના કટઆઉટ સાથે રમતા હતા, આમ તેમ ગોઠવતા હતા, અને અચાનક એમને ઝબકારો થયો કે જો એડેનિન એ હંમેશા થાઇમિન ટી સાથે જોડાય અને ગ્વાનિન જી હંમેશા સાઇટોસિન સી સાથે જોડાય
તો
શું?
તો જે જોડી બને, એટી અને જીસી, એ બંનેની લંબાઈ લગભગ સરખી થાય, અને એનાથી હેલિક્સનો વ્યાસ એકસરખો રહી શકે.
વાહ, અને આ વાત પેલા ચારગાફના નિયમો સાથે પણ બંધ બેસતી હતી. બિલકુલ. ચારગાફે વર્ષો પહેલા કહેલું કે ડીએનએમાં એ જેટલું જ ટી હોય અને જી જેટલું જ સી હોય. પહેલા એમને આ નિયમનો મહત્વ નહોતું સમજાયું, પણ હવે બધું સ્પષ્ટ થઈ ગયું.
આ જ હતી છેલ્લી કડી.
હા જી, બસ પછી તો એમણે ફટાફટ અંતિમ મોડેલ બનાવ્યું, ડબલ હેલિક્સ. 2 કરોડ રજ્જુ બહારની તરફ વિરુદ્ધ દિશામાં, અને બેઝની જોડીઓ અંદર, જાણે સીડીના પગથિયા, એકદમ સુઘડ, સુંદર રચના.
અને એની અસરો પણ તરત દેખાઈ ગઈ હશે ને, કે આનાથી ડીએનએ પોતાની નકલ કેવી રીતે બનાવે છે એ પણ સમજાઈ જાય.
ચોક્કસ. બે સેર છૂટી પડે અને દરેક જૂની સેર નવી સેર માટે ટેમ્પલેટ બની જાય. એ સામે ટી, જી સામે સી. સરળ પણ ક્રાંતિકારી.
અને પછી એમને નેચર જર્નલમાં પેલો પ્રખ્યાત લેખ છાપ્યો એપ્રિલ 1953માં.
હા, અને એ જ અંકમાં વિલ્કિન્સ અને ફ્રેન્કલિનના પણ લેખ હતા, જે એમના પ્રાયોગિક ડેટા રજૂ કરતા હતા, જે આ મોડલને સમર્થન આપતા હતા.
અને પછી 1962માં નોબેલ પુરસ્કાર વોટસન, ક્રિક અને વિલ્કિન્સને.
હા, પણ દુઃખની વાત એ કે રોઝાલિન ફ્રેન્કલિન તો 1958માં જ કેન્સરથી ગુજરી ગયા હતા, માત્ર 37 વર્ષની ઉંમરે, અને નોબેલ મરણોત્તર અપાતો નથી.
એમના યોગદાનની ચર્ચા તો આજે પણ થાય છે.
હા, એમના યોગદાનનું મહત્વ અને એમને મળેલા શ્રેય વિશે ઘણી ચર્ચા ચાલે છે.
આખી વાત પરથી પુસ્તકમાંથી કેટલીક મુખ્ય બાબતો સ્પષ્ટ થાય છે. પહેલું તો એ કે વિજ્ઞાન કેટલું માનવીય છે.
બિલકુલ, આ કોઈ રોબોટ નથી કરતા. વોટસન પોતે પોતાની મહત્વાકાંક્ષા, ઈર્ષા, સ્પર્ધાત્મકતા આ બધું ખુલ્લેઆમ સ્વીકારે છે પુસ્તકમાં.
અને બીજું, સ્પર્ધા, પેલી લાઇનસ પાઉલિંગ સાથેની રેસ.
હા, એ સ્પર્ધાએ એમને સતત દોડતા રાખ્યા. કદાચ એ ન હોત તો આટલી જલ્દી શોધ ન થઈ હોત.
ત્રીજું, પેલી અંતઃસ્ફુરણા, નસીબ અને સુંદરતાની વાત.
હા, પેલું બેઝ પેરિંગનું અચાનક સૂઝવું, મોડેલની સુંદરતા પર વિશ્વાસ, પોલિંગની ભૂલ, ફોટો 51 મળી જવો, આ બધું ખાલી તર્ક નહોતું.
ચોથું, સહયોગ, વોટસન અને ક્રિકની જોડી.
એમની અલગ અલગ આવડત એકબીજાને પૂરક બની, જીવવિજ્ઞાન અને ભૌતિકશાસ્ત્રનું મિલન થયું. અને પાંચમું, ઘણા બધા વિષયોનું જ્ઞાન જરૂરી બન્યું, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન.
બરાબર, આંતરશાખાકીય અભિગમ વગર આ શક્ય નહોતું.
પણ છેલ્લે પેલો વિવાદ, રોઝાલિન ફ્રેન્કલિન અને શ્રેયનો મુદ્દો.
હા, પુસ્તકનો સૌથી નાજુક અને ટીકા પામેલો ભાગ. વોટસને ફ્રેન્કલિનનું જે ચિત્રણ કર્યું છે અને એમના ડેટાનો જે ઉપયોગ થયો એના પર ઘણા નૈતિક સવાલો ઉઠ્યા છે. વિજ્ઞાનમાં લૈંગિક ભેદભાવની પણ વાત આવી.
ખરેખર આ પુસ્તક જેટલું ડીએનએ વિશે છે એટલું જ વૈજ્ઞાનિકો અને એમની દુનિયા વિશે પણ છે.
ચાલો હવે આખી સફરના ત્રણ મુખ્ય વળાંક જોઈએ જેણે પરિણામ બદલી નાખ્યું.
પહેલો વળાંક તો પેલી પ્રથમ મોડેલની નિષ્ફળતા અને એના પછી કામ પર લાગેલો પ્રતિબંધ.
એ કેમ? એ તો નિષ્ફળતા હતી.
કારણ કે એ એક જોરદાર ઝટકો હતો. એણે વોટસન અને ક્રિકનો વધુ પડતો આત્મવિશ્વાસ ઓછો કર્યો. એમને સમજાયું કે ખાલી અંદાજ નહીં, પાક્કો ડેટા જોઈએ, અને ફ્રેન્કલિન જેવા લોકો જે પ્રાયોગિક કામ કરે છે એનું મહત્વ સમજાયું.
એટલે નિષ્ફળતામાંથી શીખ્યા. બીજો વળાંક?
બીજો વળાંક હતો લાઇનસ પોલિંગના ખોટા મોડેલની ખબર પડવી.
એનાથી શું ફરક પડ્યો?
અરે બહુ મોટો ફરક. એક તો એમને હાશ થઈ કે હજી અમે રેસમાં છીએ. બીજું, પોલિંગ જેવા માણસથી પણ ભૂલ થઈ શકે છે એ જાણીને એમનો આત્મવિશ્વાસ પાછો આવ્યો, અને પોલિંગની ભૂલ શું હતી એ જોઈને સાચો રસ્તો કયો છે એનું પણ અંદાજ આવ્યો.
એટલે એણે એમને પાછા લડતમાં ઉતાર્યા.
અને ત્રીજો વળાંક, કદાચ સૌથી મહત્વનો.
હા, ત્રીજો વળાંક એ ક્ષણ હતી જ્યારે વિલ્કિન્સે વોટસનને ફોટોગ્રાફ 51 બતાવ્યો,
જેણે બધું બદલી નાખ્યું
લગભગ.
કારણ કે એ ફોટોએ હેલિકલ સ્ટ્રક્ચરની પાકી ખાતરી આપી દીધી અને જરૂરી માપદંડો પણ આપ્યા. એના વગર કદાચ હજુ ઘણો સમય લાગી જાત. ભલે એ ડેટા મેળવવાની રીત વિવાદાસ્પદ રહી, પણ શોધ માટે એક નિર્ણાયક ક્ષણ હતી.
આખી વાત પરથી સામાન્ય જીવન માટે પણ ઘણા બોધપાઠ મળે છે. પહેલું તો એ કે સફળતાનો રસ્તો સીધો નથી હોતો.
ચોક્કસ, ભૂલો થાય, નિષ્ફળતા મળે. વોટસન ક્રિકની શરૂઆતની ભૂલે જ બતાવે છે, પણ એમાંથી શીખીને આગળ વધવું પડે.
બીજું, અલગ અલગ વિચારધારા અને આવડતવાળા લોકો સાથે મળીને કામ કરે એની શક્તિ.
હા, વોટસન અને ક્રિક એનું ઉદાહરણ છે. જુદા જુદા દ્રષ્ટિકોણથી નવા ઉકેલો મળે છે.
ત્રીજું, આપણા પોતાના પૂર્વગ્રહો વિશે સાવચેત રહેવું અને બધાના યોગદાનને સ્વીકારવો. ફ્રેન્કલિનનો કિસ્સો એ યાદ અપાવે છે.
સાચી વાત, શ્રેય આપવામાં નિષ્પક્ષ રહેવું ખૂબ જરૂરી છે, ખાસ કરીને જ્યારે સત્તા અને પૂર્વગ્રહો ભળેલા હોય.
ચોથું, મોટી સોચ અને ઝીણવટભર્યું કામ, બંને વચ્ચે સંતુલન.
હા, વોટસન ક્રિકમાં મોટું વિઝન હતું, ફ્રેન્કલિનમાં પ્રાયોગિક ચોકસાઈ હતી, બંને જરૂરી છે.
પાંચમું, પેલી અનૌપચારિક જગ્યાઓનું મહત્વ, પબમાં, કોરિડોરમાં થતી ચર્ચાઓ.
હા, એ બતાવે છે કે સારા વિચારો ગમે ત્યાં આવી શકે છે. હળવાશ ભર્યું વાતાવરણ પણ ક્રિએટિવિટી માટે જરૂરી છે.
અને છેલ્લે, વિજ્ઞાન હોય કે બીજું કંઈ, એ કરનારા માણસો તો આપણા જેવા જ હોય છે, અપૂર્ણ.
બરાબર, એમની સિદ્ધિઓ મહાન હોય છે, પણ એમની મર્યાદાઓ પણ હોય છે, એ સમજવું જરૂરી છે.
સરસ. તો આટલી ચર્ચા પછી અંતમાં ત્રણ મુખ્ય તારણ શું કાઢી શકીએ?
પહેલું, એક ભાવનાત્મક સ્તરે જોઈએ તો
શું શીખવે છે આ વાર્તા લાગણીઓ વિશે?
એક ભાવનાત્મક સમજ. વૈજ્ઞાનિક શોધ એ સૂકી તર્કબદ્ધ પ્રક્રિયા નથી, એ લાગણીઓથી ભરપૂર છે. ઉત્સાહ, રોમાંચ, સ્પર્ધા, હતાશા, મિત્રતા, ઈર્ષ્યા અને છેવટે સફળતાનો આનંદ, આ એક માનવીય નાટક છે.
અને બૌદ્ધિક રીતે શું સમજાય છે?
એક બૌદ્ધિક સમજ. મોટી શોધો સીધી લીટીમાં નથી થતી, એ જુદા જુદા જ્ઞાન, સિદ્ધાંત, પ્રયોગ, અંતસ્ફૂર્ણા અને નસીબનું જટિલ મિશ્રણ છે. એ વિજ્ઞાનની પદ્ધતિના સરળ ખ્યાલોને પડકારે છે.
અને છેલ્લે, એક સાર્વત્રિક પાઠ જે બધાને લાગુ પડે.
એક સાર્વત્રિક સમજ. સહયોગ ખૂબ શક્તિશાળી છે, ભલે સ્પર્ધા હોય, પણ માહિતીની વહેંચણી અને શ્રેય આપવાની બાબતમાં નૈતિકતા ખૂબ જ મહત્વની છે. સફળતા કેવી રીતે મળી એ પણ એટલું જ મહત્વનું છે જેટલું સફળતા મળવી.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.